तारीख 14-10-1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई नो भावनगर में प्रवचन पाना नंबर 13 सड़ंग प्रवचन नंबर 38।
અનુસાર શ્રુત જ્ઞાનમાં પણ સ્વસંવેદન થાય છે. શ્રુત જ્ઞાનમાં વિશેષ વિચાર છે, સ્મૃતિ જ્ઞાનમાં સિદ્ધ જાણ પણ છે, છતાં સ્વસંવેદનમાં મતિ જ્ઞાન અને સ્થિર જ્ઞાન, આ મતિ જ્ઞાન છે અને આ સ્થિર જ્ઞાન છે એવો ભેદ વેદનમાં ભેદ ઉઠતો નથી. સમજાવવા માટે આ બધા વિષય ભેદથી સમજાવાય છે અને વિચારાય છે. ઉપયોગ સ્વરૂપ ઉપર સ્થિર થયો અથવા ઉપયોગની સ્વરૂપમાં લીનતા અને મગ્નતા થઈ એટલે મતિ સ્મૃત જ્ઞાનમાં સ્વસંવેદન જે છે. અહીંયા પાંચ જ્ઞાનની વાત લીધી છે, જ્ઞાનના ભેદની, એટલે એ બધું સ્પષ્ટ કરશે. હું જ્ઞાનરૂપ છું, હું આનંદરૂપ છું, એ રીતે ચાર જ્ઞાનમાં સ્વસંવેદન પરિણતિ મળે તો તે પ્રત્યક્ષ છે. શું કહે છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ એવા જે જ્ઞાનના પરિણામ ભેદ છે તેમાં મતિ શ્રુતને પરોક્ષ જ્ઞાન કયા છે, અવધિ મનોપર્યોગ જ્ઞાનને દેશ પ્રત્યક્ષ કયા છે અથવા અંશ પ્રત્યક્ષ કયા છે, અને કેવળ જ્ઞાનને સર્વ પ્રત્યક્ષ સકલ પ્રત્યક્ષ કહેવામાં આવ્યા છે. એવા ભેદ આગમ પરિભાષામાં છે, આગમના વિષયમાં એવા ભેદ છે તે સત્ય છે, તો પણ ન્યાયથી સૂક્ષ્મ કથન છે થોડું. કે ચાર જ્ઞાનમાં સ્વસંવેદન પરિણતિ વડે તો તે પ્રત્યક્ષ છે એમ કહે છે. એટલે જ્યાં વેદનનો વિષય ચાલે છે ત્યાં તો મતિ જ્ઞાન સ્વરૂપાનુભવમાં છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપાનુભવમાં છે ત્યાં એની પ્રત્યક્ષતા છે, ત્યાં તે જ્ઞાનને પરોક્ષ કહ્યું નથી. અથવા પોતે પણ સમજી શકે છે કે પોતે પોતાને અંતર્મુખ જ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે અનુભવી રહ્યો છે. મતિ શુદ્ધ જ્ઞાનમાં પોતે અંતર્મુખ યોગમાં પોતાને પ્રત્યક્ષપણે અનુભવ કરે છે, એથી એને સ્વસંવેદન પરિણતિ વડે તો તે પ્રત્યક્ષ છે. ચાર જ્ઞાન હોય ને ચાર અને બે હોય ને બે, અવધિ જ્ઞાનનું કાર્ય અને મનોપર્યોગ જ્ઞાનનું કાર્ય તો આત્માને વેદવાનું કે જાણવાનું નથી. એવા કહે છે અવધિ જ્ઞાન મનોપર્યોગ જ્ઞાન પરને જાણવાથી એક દેશ પ્રત્યક્ષ છે, એટલે પરને જાણવા માટે આંશિક પ્રત્યક્ષ છે. સાથી કે સર્વાવધિ વડે સર્વવર્ગના પરમાણુ માત્ર દેખે તેથી એક દેશ પ્રત્યક્ષ મનોપર્યવ પણ પારકા એટલે બીજાના મનનું જાણે તેથી એક દેશ પ્રત્યક્ષ છે. અથવા અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનનો વિષય પર પદાર્થ છે. સ્વપર પ્રકાશકપણાને લીધે જે સ્વનું પ્રકાશનું પરિણતિમાં છે અવધિ જ્ઞાન અને મનોપ્રયોગ જ્ઞાનના કાળમાં એ તો છે જ, પણ અહીંયા તો અવધિ અને મનોપર્યયનો જે ઉપયોગ છે એ વાત લેવી છે કે એનો વિષય તો પર છે, એનો વિષય સ્વ નથી. ત્યાં તે કેટલાક સૂક્ષ્મ પદાર્થોને જાણે અને કેટલાક સૂક્ષ્મ પદાર્થોને ન જાણે એને અવધિ કહી છે. અવધિ એટલે મર્યાદા. કેટલાક ક્ષેત્રને જાણે અને કેટલાક ક્ષેત્રને ન જાણે, તો એવું જે જાણવું છે એનું પ્રત્યક્ષ છે, એમાં કોઈ ઇન્દ્રિયનું નિમિત્ત નથી, સીધું જાણે છે ઉપયોગથી. તેથી તેને એક દેશ પ્રત્યક્ષ કહેવામાં આવ્યો છે અથવા એક દેશ પ્રત્યક્ષ છે. મનોપ્રયોગ જ્ઞાનનો વિષય બીજાના મનના પરિણામને જાણવાનો છે. એટલે મન જે આઠ પાંખડીના કમળના આકારે સૂક્ષ્મ પુદ્ગળ પરમાણુ છે, જે ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી, તે મનોપ્રયોગ જ્ઞાન ગોચર થાય છે અને એના હલનચલન ઉપરથી મનમાં શું, બીજાના મનમાં શું વિચાર ચાલે છે એ પણ મનોપર્યોગ જ્ઞાની સમજી શકે છે સ્પષ્ટપણે. જેમ અત્યારે વાત સાંભળે તો શબ્દ વર્ગણાના પદગામ પરમાણુથી શું શબ્દ બોલાયો એ સમજી શકાય છે, ઓઠ ઉપરથી સમજી શકાય છે કે શું બોલવામાં આવે છે, એવું જે મન ઉપરથી સમજી લે છે કે શું વિચારવામાં આવે છે, એટલું સીધું મનોપ્રયોગ જ્ઞાન બીજાના મનને વિષય કરી લે છે. એવું જ્ઞાન માત્ર મુનિદશાની પવિત્રતાના કાળમાં જ પ્રગટ થાય છે. અવધિ જ્ઞાન તો કોઈ પણ સંઘની પ્રાણીને થાય છે, નારકીના જીવને પણ થાય છે અને દેવલોકના જીવને પણ હોય છે, એ બંનેને તો હોય જ છે, મનુષ્યોને કોઈને હોય છે કોઈને નથી હોતું, કોઈ કાળમાં કોઈને હોય છે કોઈ કાળમાં કોઈને નથી હોતું. મનોપર્યોગ જ્ઞાન તો ભાવલિંગી સંત જે છઠ્ઠે સાતમે સ્થાને જોતા હોય એવા મુનિને જ્ઞાનની લુપ્તિઓમાં એક મનોપર્યોગ જ્ઞાનની લુપ્તિ પ્રગટ થાય છે. તે પણ બધા મુનિને થાય છે એવું નથી, કોઈ મુનિને થાય છે અને તેનું કાર્ય બીજાના મનના પરમાણુને જાણવાનું છે. પ્રગટ થઈ જાય છે, ગણધરદેવને પણ પ્રગટ થઈ જાય છે, ગણધરદેવને અને તીર્થંકર દેવને તો પ્રગટ થાય જ છે. બીજા મુનિઓમાં કોઈને થાય કોઈને ન થાય, તીર્થંકર અને ગણધર તો ચાર જ્ઞાનના ધણી છે, એવા દીક્ષા લઈને ધ્યાનમાં બેસે એટલે એમને મતિશ્રુત છે એટલે અવધિ મનો પર્યાવરણ પ્રગટે. તીર્થંકર તો ત્રણ જ્ઞાન લઈને આવ્યા છે, એક મતિશ્રુતની અવધિ લઈને આવે છે, એક મનોપર્ય બાકી છે એ ધ્યાનમાં પ્રગટે છે સાતમે ગુણસ્થાને. બાકી ત્રણ જ્ઞાન તો તીર્થંકરને છદ્મસ્થ અવસ્થામાં ગ્રહસ્થ અવસ્થામાં જન્મે ત્યારથી માતાના ઉદરમાં પણ દેવલોકમાં અવધિ છે એ અવધિ એમનું બીડાતું નથી, એમનું અવધિ જ્ઞાન ચાલુ રહે છે, ત્રણ જ્ઞાન લઈને જ આવે છે. ચોથું મનોપર્યોગ જ્ઞાન છે એ માત્ર મુનિ દશામાં પ્રગટ થાય છે, એ પહેલા કોઈને પ્રગટ થતું નથી, એ જાણવાનો વિષય છે અવધિ મનોપર્યોગમાં. કેમકે એનાથી આત્માનુભવ નથી, એ કોઈ આત્માના અનુભવમાં પ્રયોજનનો વિષય નથી. કેવળ જ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે, કેવળ જ્ઞાન છે એ સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન હોવાથી સ્વપર પદાર્થોને સંપૂર્ણપણે પ્રત્યક્ષપણે જાણે છે. સર્વ ગુણધર્મો સહિત અને સર્વ પર્યાયો સહિત ભૂત અને ભાવિ સર્વ પર્યાયો સહિત સર્વને જાણવાનું સામર્થ્ય પ્રગટપણે કેવળ જ્ઞાનમાં પ્રગટ થયેલું છે. પોતાનું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં પ્રતીતિ થઈ તેથી સમ્યક નામ પામ્યું. હવે અનુભવના વિષય ઉપર આગળ ચાર પાંચેય જ્ઞાનના ભેદનો સ્પષ્ટીકરણ કરીને કહે છે કે પોતાનું જાણવું જ્ઞાન પોતાને જાણવા લાગ્યું અનુભવવા લાગ્યું. જ્ઞાન માત્ર વસ્તુ છું એમ, જ્ઞાન માત્ર વસ્તુ છું એવું જાણવું અને પ્રતીતિ થઈ, જાણવું પોતાનું થયું અને પ્રતીતિ બીજાની રહી એમ નહીં. અનાદિથી જીવને પરમાં હુંપણાની પ્રતીતિ છે, રાગમાં હુંપણાની પ્રતીતિ છે, વિકારમાં અને દેહમાં શરીર આદિ સંયોગમાં હુંપણાની પ્રતીતિ છે. એ પ્રતીતિ પરની એમને એમ રહે અને હું જ્ઞાન સ્વરૂપ જ્ઞાન વસ્તુ માત્ર આ જ્ઞાન માત્ર વસ્તુ આત્મા છું એવું જાણ્યું તો એને ત્યાં સમ્યક જ્ઞાન એવું નામ મળતું નથી. અથવા ત્યાં જ્ઞાન સમ્યક થતું પણ નથી. જ્ઞાન ત્યારે સમ્યક થાય છે કે સ્વને જાણતા સ્વમાં હુંપણાની પ્રતીતિ સહિત જાણે ત્યારે. ત્યાં સુધી તે જ્ઞાન સમ્યક પણ પામતું નથી અને એને સમ્યક જ્ઞાન કહેવાતું પણ નથી. એ સ્પષ્ટ કરીએ કે પોતાનું જાણવું, નહીંતર તો શાસ્ત્ર વાંચીને કોઈ એમ કહે કે અમે તો આત્માને આત્મા જ જાણીએ છીએ, હું જ્ઞાન સ્વરૂપી જ્ઞાન માત્ર વસ્તુ આત્મા છું એમ, બરાબર હું એમ જ જાણું છું, બીજી રીતે હું જાણતો જ નથી. તો કે છે તું ઉભો રહે, તારું હુંપણાનું વેદન રાગમાં થાય છે, રાગના થવા કાળે, અને તને તારા દેહાદી સંયોગોમાં પોતાપણાનો ભાસ થાય છે, તો એ પ્રતીતિ વિના એ ભાસ થતો નથી. પ્રતીતિ તું નહીં પકડી શક, પણ તને ભાસ થાય છે રાગમાં અને સંયોગમાં હુંપણાનો ભાસ થાય છે તો તને પરપણાની પરમા હુંપણાની પ્રતીતિ વર્તે છે. તો હું જ્ઞાન માત્ર વસ્તુ આત્મા છું એમ જાણપણું તે ત્યાં સમ્યક નથી. એ માત્ર જાણપણું છે, ભણતર છે, પણ એમાં સમ્યકપણું નથી. હા, એમાં એ આવી જાય છે, આત્મા જ્ઞાન માત્ર વસ્તુ છે એ વાત એમાં આવે છે અગિયારમી નવ પૂર્વ, પણ પ્રતીતિ નથી ત્યાં. ત્યાં એને પ્રતીતિ નથી. એટલે અહીંયા આગળ હજી કહેશે, ત્યાં સાધ્ય સાધક ના બોલ આવશે ત્યાં, કે પ્રતીતિ સહિત વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે. પ્રતીતિ ત્યાં પ્રતીતિ એટલે વિશ્વાસ, કે જે કંઈ તને જાણવા મળે છે એમાં તારા વિશ્વાસને તું સાથે ભેળો દે. જો તને વિશ્વાસ સહિત જાણપણું નહીં થાય તો એ કોરું જાણપણું રહીને બીજે રસ્તે જશે. જાણપણું આત્માના રસ્તે અંતર્મુખમાં એ જાણપણું જ્ઞાન પરિણમશે નહીં. અહીંયા તો નિર્વિકલ્પ પ્રતીતિ થઈ, પોતાનું જાણવું એટલે અનુભવવું જ્ઞાન માત્ર વસ્તુમાં પ્રતીતિ થઈ એમ, જાણવું અને પ્રતીતિ જ્ઞાન માત્ર વસ્તુમાં થઈ તેથી પોતાનું જાણવું એવું જે પરિણમન તેને સમ્યક નામ આપ્યું, તેથી તે પ્રતીતિને પણ સમ્યક એવું નામ આપ્યું, નામ પામ્યું એ. બાકી જ્ઞાન માત્ર વસ્તુ તો કેવળ જ્ઞાન થઈ શુદ્ધ. જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે દ્રવ્ય ગુણ પર્યાયથી સર્વશુદ્ધતા થાય છે. ત્યાં સુધી સર્વશુદ્ધતા થતી નથી. ભલે જ્ઞાન સમ્યક થાય છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમ ત્રણેય મુખ્ય ગુણ અથવા પુરુષાર્થ સમ્યક થયા, પણ ત્યાં સર્વશુદ્ધ નથી થયા. સમ્યક થયા છતાં સમ્યકમાં અલ્પ સમ્યક છે એવું નથી, સમ્યક થયા ત્યાં તેના આચરણને અસમ્યક આચરણ ન કહેવાય, તેના જ્ઞાનને અસમ્યક જ્ઞાન ન કહેવાય. પ્રતીતિમાં તો ભેદ પડતા નથી, કેમ કે પ્રતીતિ તો પૂરેપૂરી સમ્યક છે પરિણમન માટે, પણ જ્ઞાનમાં કેટલો હજી પરસન્મુખતાનો પરસત્તા અવલંબવાનો ઉપયોગ ચાલે છે છદમસ્ત સાધકને. આચરણની અંદર પણ શુભાશુભ આચરણ ગુણસ્થાન અનુસાર થાય છે, તો પણ તે જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, તેને અસમ્યક દર્શન જ્ઞાન જ્ઞાનને અચારિત્ર એમ એને કે અસમ્યક ચારિત્ર એમ કહેવાય નહીં. જાતિ સમ્યક થઈ ગઈ છે પણ હજી પૂર્ણપણે શુદ્ધતા થઈ નથી, જાતિ સમ્યક થયા છતાં પૂર્ણતા થઈ નથી. કોઈ પણ વિષયમાં બે પડખા વિચારાય છે, એક ક્વોલિટીના ને એક ક્વોન્ટિટીના. તો ક્વોલિટી અહીંયા ફરી છે, ક્વોન્ટિટી હજી પૂરી થઈ નથી એમ લેવું. એટલે જાતિ અપેક્ષા એ અલ્પ સમ્યક છે, અધૂરો સમ્યક છે, દેશ સમ્યક છે, અંશ સમ્યક છે એમ ન કહેવાય. છતાં શુદ્ધતાની અપેક્ષા એ પૂર્ણ શુદ્ધ ચારિત્ર નથી. આચરણમાં સમ્યક આચરણ જે છે, સ્વરૂપાચરણ પણ છે, એટલે સ્વરૂપનું ચારિત્ર છે, સ્વરૂપમાં લિંગતારૂપ ચારિત્ર છે, અને અચારિત્ર ભાવ પણ છે. જેટલો રાગ છે તેટલો અચારિત્ર ભાવ છે. જ્ઞાનમાં પણ જ્ઞાન સમ્યક હોવા છતાં અપૂર્ણ જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે, અને એટલા એવા જ્ઞાનને અજ્ઞાન પણ કહેવામાં આવે છે. બારમા ગુણસ્થાને પણ ગણધર દેવને અધૂરા જ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાન કહ્યું છે, અજ્ઞાન કહે. પણ ત્યાં અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન નહીં, ત્યાં અજ્ઞાનનો અર્થ ઊંડું જ્ઞાન, ઓછું જ્ઞાન, અલ્પ જ્ઞાન, અધૂરું જ્ઞાન કે કેવળ જ્ઞાન નથી. માટે બારમાનું સ્થાન સુધી એમ અજ્ઞાન શબ્દનો પ્રયોગ બારમા ગુણસ્થાન સુધી શાસ્ત્રમાં થાય છે, પણ ત્યાં અજ્ઞાનનો અર્થ મિથ્યા જ્ઞાન એવો નથી કરવાનો. જ્ઞાન સમ્યક છે ચતુર્થ ગુણસ્થાનથી, ભલે તે દેડકા ચકલાનું હોય તો પણ, અને બારમા ગુણસ્થાનવાળાનું જ્ઞાન પણ સમ્યક છે. બધાના જ્ઞાન ચોથાથી બારમા ગુણસ્થાન સુધીના જ્ઞાનના પરિણામ સમ્યક છે. પછી મતિશ્રુત હોય, મતિશ્રુત અવધિ હોય, મતિશ્રુત અવધિને મનોપર્ય હોય, ગમે તે હોય, જ્ઞાન સમ્યક છે. હા, બધા ગુણો સર્વ ગુણાંશ તે સમ્યક થયું છે, બધા ગુણો સમ્યક શુદ્ધ થયા છે. કેટલાક ઓછા વધતા પ્રમાણમાં શુદ્ધ થયા છે, પણ થયા છે આંશિકપણે તો બધા છે. પ્રતીતિ સર્વ શુદ્ધ છે ત્યાં. જ્ઞાન માત્ર વસ્તુ તો કેવળ જ્ઞાન થયે શુદ્ધ, જ્યાં સુધી કેવળ નથી ત્યાં સુધી ગુપ્ત છે, ત્યાં સુધી તે પૂરેપૂરું સર્વભેદો સહિત સર્વગુણધર્મો સહિત જ્ઞાનમાં પ્રગટપણે અનુભવ ગોચર થતું નથી અથવા જાણવામાં આવતું નથી. એટલે ગુપ્ત કહી દીધું, અનુભવની અપેક્ષા એ ગુપ્ત છે. કેવળ જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરી કરી સ્વસંવેદન વધારે છે. નીચેનો વિષય લેવો છે એટલે અહીંથી એનું અનુસંધાન લે છે કે એવું જે કેવળ જ્ઞાન થયે વસ્તુ શુદ્ધ થાય છે. જ્ઞાન માત્ર વસ્તુ કેવળ જ્ઞાન થઈ જે શુદ્ધ થઈ, એવી શુદ્ધ તો મૂળમાં સત્વપણે તત્વપણે તો હતી જ વસ્તુ. એવું જે સ્વતત્વ છે તે કેવળ જ્ઞાન માત્ર વસ્તુ અહીંયા કહી છે. એવી કેવળ જ્ઞાન માત્ર વસ્તુ જે પોતાના સત્વપણે છે, તેની પ્રતીતિ પ્રત્યક્ષ કરીને અથવા પ્રતીતિ દ્વારા તેની પ્રત્યક્ષતા વારંવાર ભાવમાં આવિર્ભાવ કરીને એમ કહેવું થાય છે. હું કેવળ જ્ઞાન માત્ર વસ્તુ એટલે સંપૂર્ણ શુદ્ધ વસ્તુ છું, એની જે અંતર નિર્વિકલ્પ પ્રતીતિ થઈ એ પ્રતીતિ પૂર્વક પ્રત્યક્ષ હું આવો છું. કેમ કે એમાં એ પ્રત્યક્ષતા છે ને, એ સહજ પ્રત્યક્ષ છે. જેમ કેવળ જ્ઞાન સંપૂર્ણ પ્રત્યક્ષ છે, એમ કેવળ જ્ઞાન માત્ર વસ્તુ છે એ પણ સકળ પ્રત્યક્ષ છે. અંદરમાં પણ એ કહે છે કે ગુપ્ત છે, કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી ગુપ્ત છે. પણ ક્યાં? અવસ્થામાં. અવસ્થામાં એ સર્વભેદેથી નથી જણાતું. પણ પ્રતીતિ શેની છે? કે સહજ પ્રત્યક્ષ છું એવી પ્રતીતિ છે. તો સહજ પ્રત્યક્ષ છું એ પ્રતીતિમાં પ્રત્યક્ષ કરીને એટલે પોતાના પ્રત્યક્ષપણાનો વારંવાર આવિર્ભાવ કરીને એમ કહેવું છે. આવો જ છું પ્રત્યક્ષ, આવો જ છું એમ પ્રત્યક્ષ કરીને સ્વસંવેદનને વધારે છે. અથવા કોઈ પણ ભાવમાં આવિર્ભાવ કરવો હોય, ભાવનું ભાવમાં વેદન વધારવું હોય, તો તેને વારંવાર પ્રત્યક્ષ વત કરવાનું થાય છે. બાદમાં પણ એવું થાય છે, પરિવારની અંદર સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે એ નથી છતાં એના હોવાપણાને પ્રત્યક્ષ વત કરીને વારંવાર એની વેદનાથી માણસ શોકને વેદે છે, ભોગવે છે. શું પ્રયોગ ચાલે છે? પરિણામ લઈએ તો કે આમ બોલતા હતા, આમ ખાતા હતા, આમ આવતા હતા, આમ બેસતા હતા, અહીંયા બેસતા હતા, બાળકની સાથે આવી રીતે બોલતા હતા, એ બધું શું છે? ભલે બોલે એને સ્મરણમાં લાવે, શું કરે છે? સ્મરણમાં લાવવું પડતું નથી, સ્મરણમાં આવી જાય છે. તો વારંવાર એ ભાવનો આવિર્ભાવ કરે છે. એવા પરિણામ દ્વારા શું કરે છે? કે પરોક્ષ ચીજને પ્રત્યક્ષ વત કરીને પ્રત્યક્ષ કરીને ભાવનો આવિર્ભાવ કરે છે. અને ત્યાં વેદન વધે છે, ત્યાં વેદન ઉગ્ર થાય છે. અને એ ઉગ્ર વેદન થાય છે એ આંસુ અથવા રુદન દ્વારા બહાર સ્પષ્ટ બીજાને પણ જાણવામાં આવે છે. પછી આ બધી જે પ્રક્રિયા છે ત્યાર પછીની, એ બધું એ ભૂલાડવા માટે છે. એ સ્મરણને ભૂલાડવા માટે મારે 12મા દિવસે જમાડો ને મીઠાઈ બનાવીને ખવડાવો બધાને, એ વાત કઈ ઠીક છે? એક તો માણસ મરી જાય, એનો વિયોગ હોય, ને બીજી બાજુ મીઠાઈ કરવાની વાત આવે. પણ એ બધી વિચિત્રતાની પાછળ થોડોક માનસિક ટ્રીટમેન્ટનો પ્રકાર છે, જેને એ સ્મરણ વિસ્મરણ રૂપ થતું નથી તેને વિસ્મરણ કરાવવા અર્થે એવા બધા પ્રસંગો વ્યવહારિક રીતે અનુચિત દેખાય એવા, સીધા કોમન સેન્સથી પણ અનુચિત દેખાય એવા પ્રસંગો પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યા છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ અનુચિત લાગે છે, પણ એ ખરેખર તો જેને શોક છે એને શોક મટાડવા માટેના પ્રસંગો ઊભા કરેલા, ગોઠવેલા છે. તો એમાં શું છે કે આવિર્ભાવ થતો ઓછો થાય છે. કુદરતી તો પ્રકાર એ છે કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ વિસ્મરણ આપોઆપ થતું જાય છે. મતિ શ્રુત જ્ઞાન છદ્મસ્થનું એવું પાંગળું છે કે જે વિષયથી એ દૂર થાય, જે વિષયના સન્નિકર્ષથી એ દૂર થાય, તે વિષયનું વિસ્મરણ એને આપોઆપ થતું જાય. એ સહજ કુદરતી છે. એટલે લોકો એ કહેવત પણ અનુભવથી પાડી કે ભાઈ દુઃખનું અસર દાડા, જેમ જેમ દિવસો જશે એમ દુઃખ ઓછું થતું, બાકી દુઃખ ઓછું કરવાનો જગતમાં કોઈ ઉપાય નથી. ભલે તમે ભૂલવાડો પણ એમ કોઈ ભૂલતા નથી, એમ કરીને કહે છે. કે તો એ જેમ બહારમાં એ પ્રયોગથી ભાવનો આવિર્ભાવ થાય છે, અંદરમાં આ અંતર પ્રયોગ છે. કે જે કેવળ જ્ઞાન માત્ર વસ્તુ છે આત્મા પોતે સત્વ સ્વરૂપે, એની પ્રતીતિપૂર્વક એની પ્રત્યક્ષતા વારંવાર કરવામાં આવે છે ત્યારે ત્યાં સ્વસંવેદન વધે છે. જ્ઞાનમાં પરિણતિ ચાલતી હોય છે જ્ઞાનીને, એ જ્ઞાનીની પરિણતિમાંથી પાછા તે ઉપયોગમાં ક્યાંથી આવે છે, શુદ્ધ ઉપયોગમાં કેવી રીતે આવે છે, એ સ્વસંવેદન વધે છે ત્યારે શુદ્ધ ઉપયોગમાં આવે છે. એ સ્વસંવેદન એને કેમ વધે છે એનો અહીંયા ઉત્તર છે. કે કેવળ જ્ઞાન માત્ર વસ્તુની જે પ્રતીતિ, એમાં પ્રત્યક્ષતા વારંવાર કરી કરીને સ્વસંવેદનને જ્ઞાની પણ વધારે છે. એવું જે વધારું થાય છે, વધુને વધુ થાય છે, એમાં જ્ઞાનમાં સ્વસંવેદન વધે છે, આચરણમાં સ્વરૂપ સ્થિરતારૂપ ચારિત્ર વધે છે, સ્થિરતા વધે છે. એમ વધતા વધતા આગળના ગુણસ્થાનમાં એ જાય છે ચારિત્ર અપેક્ષાએ, અને ત્યાં પુરુષાર્થ પણ વધે છે, અને ત્યાં સુખનો સુખામૃતનો અનુભવ પણ ત્યાં સુખ પણ વધે છે. એમ બધા ગુણોની અંદર વૃદ્ધિગત પણ થાય છે. અહીંયા એકલા સ્વસંવેદનથી વાત લીધી છે, પણ બધા ગુણોની અંદર એ રીતે સર્વ ગુણોમાં એ સ્વરૂપને સાધવાનું, એની સાધના વધતી ચાલે છે. અને એ સાધના વધતી ચાલે છે એનું કારણ શું, કે જે પ્રતીતિ થઈ છે એમાં એ ફૂટ આપે છે, એમ દવાને ઘસે છે, પીપરને ઘસે છે, એમ એની તાકાત બહાર આવે છે, અંદર હતી એમાંથી, એમ એ પ્રતીતિ દ્વારા પ્રત્યક્ષતાને વારંવાર આવિર્ભાવમાં લીએ છે. આ શું વિધિ છે અંદર, એ વિશે ચાલે છે. તેથી એને સ્વસંવેદન મોક્ષ માર્ગમાં આગળ વધવું થાય છે. જગન્ય જ્ઞાની એટલે ચોથા ગુણ સ્થાન વાળો જ્ઞાની કેવી રીતે પ્રતીતિ કરે તે કહેવામાં આવે છે. આવી જે વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરી કરીને સ્વસંવેદન વધારે છે, તો એ કેવી રીતે કરે છે એને અહીંયા હવે વધારે સ્પષ્ટ કરીએ. કેટલી શક્તિ છે કહેવાની, વિષયને એક વાતમાં કહીને હંકેલી નથી દેતા, વાતને રજૂ કરે છે અને પછી એના ઉપરનું સ્પષ્ટીકરણ પોતે ને પોતે આપે છે. કેવળ જ્ઞાન થાય ત્યારે થાય
છે,
ના એવું કદી નથી બનતું. અંતર્મુહૂર્ત નો સમય લાગે લાગે ને
લાગે.
ગઈકાલે વાત ચાલી હતી કે ચારિત્ર ગુણનો ધર્મ એવો છે કે ક્રમશઃ શુદ્ધ થાય. શ્રદ્ધાની જેમ એક સાથે શુદ્ધતા થવાનો એનામાં ગુણ નથી. એવું જ જ્ઞાનમાં પણ છે કે જ્ઞાન પણ સમ્યક જ્ઞાન થાય એ જ ગાળે કેવળ જ્ઞાન થાય એવું ન બને. જ્યારે પ્રથમ સમ્યક દર્શન થાય ત્યારે એને ઉપશમ ક્ષુપક્ષમ જ્ઞાન હોય, ઉપશમ સમ્યક દર્શન હોય, અને સ્વરૂપાચરણ ચારિત્ર હોય, ચોથા ગુણ સ્થાન યોગ્ય. પછી એ જીવે મુનિ દીક્ષા પહેલેથી જ અંગીકાર કરી લીધી હોય, એટલા એના કષાય થઈ ગયા હોય, અને એનું ચારિત્ર મુનિની પ્રકૃતિમાં પણ એટલો જોર વિપરીતતાનું ન હોય, એ બધા પ્રકારમાં તો એ આવી ગયો હોય, અને અહીંયા શ્રેણી માંડે પાછો પુરુષાર્થ એટલો હોય તો એમ નહીં, અહીંયા પાછો પુરુષાર્થની શ્રેણી માંડે તો એ અંતર્મૂર્તમાં પૂર્ણ થવાની આત્મામાં શક્તિ છે. થાય જ એવું નહીં પણ શક્તિ છે, અને કોઈ થાય છે પણ ખરા. જે જગતમાં અનંતા સિદ્ધો થયા ભૂતકાળમાં, એમાં અનેક આત્માઓ એવી રીતે અંતર્મૃતમાં સિદ્ધિને પામ્યા છે અને કેટલાને ઘણા વર્ષો પણ ગયા છે. એનો કોઈ નિયમ નથી. ધ્યાન ન છૂટે. જે સમ્યક દર્શનમાં જે ધ્યાન લગાવ્યું છે એ ધ્યાન ન છૂટે અને એમને એ બે ઘડી સુધી અંદરમાં લીનતા રહે અને અંદર શ્રેણી માંડી દે, એમને ચોથો ગુણ સ્થાન, સાતમું ગુણ સ્થાન સીધું તે ઠેકડો મારે, ચોથાથી સીધે સાતમે આવે, સાતમાંથી આઠમે છઠ્ઠે નો આવે, પાંચમે નો આવે, સીધા આઠમે નવમે દસમે બારમે સીધા તેરમે કેવળ જ્ઞાન પ્રગટ કરી દે અંતર્મુખમાં. પણ એ ક્રમશઃ છે. અગિયારમે ન આવે, પાંચમે છઠ્ઠે ન આવે, આમ અગિયારમે ન આવે, દસમાંથી સીધા બારમાં આવીને તેરમાં નું સ્થાન. એમાં શું છે કે જે જ્ઞાને સ્વરૂપનો નિશ્ચય કર્યો, જે જ્ઞાનમાં સ્વરૂપનો પ્રતિભાસ આવ્યો, તો એ પ્રતિભાસ કેવો છે કે જેવો આત્મા છે એવો જ પ્રતિભાસ છે. જ્ઞાન લક્ષણ ઉપરથી, લક્ષણમાં પ્રત્યક્ષતા છે. કાલે એક વાત લીધી હતી, ફરીને સ્પષ્ટ કરીએ રાગના દ્રષ્ટાંતે, કે ઇન્દ્રિયજન્ય રાગ છે અને અતિન્દ્રિય રાગ પણ છે. જે રાગ પાંચ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે, શ્રવણનો રાગ, સ્પર્શનો રાગ વગેરે, એ દ્રષ્ટાંત લીધા હતા. તો એ સિવાયનો એક સીધો રાગ છે કે જે કર્મના ઉદય સાથે પરિણમે છે, જે બુદ્ધિગોચર થતો નથી, એને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે. આ વિશે ચર્ચો છે રાજમલજીએ પુણ્યપાપ અધિકારના 110 નંબરના કળશમાં ચર્ચા કરી છે. તો જ્ઞાનની અંદર પણ જે જ્ઞાન સામાન્ય જ્ઞાન રૂપે પરિણતિમાં છે, જે સામાન્ય જ્ઞાન છે એને કોઈ જ્ઞેય સાથે સંબંધ નથી, તે જ્ઞેયાકારે જ્ઞાન નથી. જેમ અરીસાની અવસ્થામાં પ્રતિબિંબનો આકાર પણ છે અને પ્રતિબિંબના આકાર વગરની પણ અવસ્થા તો છે કે નથી? પ્રતિબિંબ હટી જાય ત્યારે એ અવસ્થા પ્રત્યક્ષ જણાય છે. પ્રતિબિંબમાં પ્રતિબિંબને જોનારની એ અવસ્થાનો ખ્યાલ ન પહોંચે, પણ જેને અરીસાનું જ્ઞાન કરવું હોય એ તો સમજી શકે છે કે આ પ્રતિબિંબ છે એ તો એક ઉપરની વાત છે, અંદર તો અવસ્થા બાકી જે છે એ તો શુદ્ધ જ અવસ્થા છે. તો ત્યાં એમ જ્ઞાનની અંદર જે જ્ઞાન સામાન્ય જે છે એ જ્ઞાન સામાન્યને જ્ઞેય સાથેનો સંબંધ નથી. તે બહારનું જે ઇન્દ્રિય જ્ઞાનથી ઉપયોગ ચાલે છે, ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ, સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ, શ્રવણેન્દ્રિયનો ઉપયોગ, તેને ઇન્દ્રિયજનિત જ્ઞાન કહીએ. આ ઇન્દ્રિયજનિત જ્ઞાન નથી, આ તો જ્ઞાનમાંથી સીધો થયેલો જ્ઞાનનો પર્યાય છે. જ્ઞાન ગુણ પોતે, જ્ઞાન શક્તિ પોતે જ્ઞાન રૂપે જ્યારે પરિણમે છે ત્યારે તે સામાન્ય વિશેષાત્મકપણે પરિણમે છે. એનું જે સામાન છે એ સામાન્ય સ્વભાવ સદ્રશ હોવાથી, સ્વભાવરૂપ હોવાથી, લક્ષણ ઉપરથી આખો લક્ષ્યગત સ્વભાવથી જાય છે.
બરાબર.
તો ત્યાં પ્રત્યક્ષતા છે. જેટલું આત્માના સ્વભાવનું રૂપ છે એવું લક્ષણમાં રૂપ છે. લક્ષણ એટલે રૂપ જ ખરેખર તો એમ કહેવાય છે. એ રૂપ એટલે એ લક્ષણ ને એ લક્ષણ એટલે એ રૂપ. કોઈ જગ્યાએ ભાષાની અંદર લક્ષણ શબ્દનો પ્રયોગ પણ થાય છે, કોઈ જગ્યાએ રૂપનો પણ પ્રયોગ થાય છે. લક્ષણ કેવું છે કે સ્વભાવ રૂપે છે. લક્ષણ પોતે કેવું છે કે સ્વભાવ રૂપે છે, નહીતર તો સ્વભાવ ક્યાંથી ઓળખાય? જો સ્વભાવ રૂપે લક્ષણ ન હોય તો સ્વભાવ ઓળખવાનો પ્રસંગ નથી. તો ત્યાં પણ પ્રત્યક્ષતા છે. જેણે પ્રત્યક્ષ અંશના આધારે પરિપૂર્ણ પ્રત્યક્ષતાનો નિશ્ચય કર્યો, રાગના આધારે નહીં, અનુમાનના આધારે નહીં, એને પ્રત્યક્ષતા સ્વરૂપની પ્રત્યક્ષતા શું છે એના જ્ઞાનમાં આવી છે, ત્યારે તો એને સન્મુખ કયો. મિથ્યા દ્રષ્ટિ છે, હજી સમ્યક દર્શન નથી થયું, છતાં એને સન્મુખ એવું નામ કેમ આપ્યું? સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ એવું નામ શું કરવા આપ્યું? કે ત્યાં એની દિશા ફેર થયો, નિર્ણય ફેર્યો, ત્યાં દિશા ફેર એનો થયો. જ્યાં દિશાફેર થયો પછી દશાફેર થશે, દશા થશે તો ત્યાં પ્રત્યક્ષતા ખ્યાલમાં આવી છે, જ્ઞાનમાં આવી છે. તો એ પ્રત્યક્ષતાનો આવિર્ભાવ કરે છે સમ્યક દર્શન થવા અર્થે, અથવા એને પ્રત્યક્ષતા જણાય આવી છે સ્વરૂપની પરિપૂર્ણ પ્રત્યક્ષતા. એ પ્રત્યક્ષતા વારંવાર ઉપયોગ છટકીને એના ઉપર જાય છે, કોઈ લાંબો પડતો નથી. જેમ શોકગ્રસ્ત મનુષ્યને શોક માટેનું સ્મરણ લાવવું પડતું નથી, લાવવું પડે છે, છતાં એમ કહેવાય કે વારંવાર સ્મરણ કરે છે ને એટલે એને દુઃખ વધારે થાય છે, કરે છે કે થઈ જાય છે, એને થઈ જાય છે, એને કરે છે એમ કહેવું પડે છે. એમ અદભુત થી અદભુત ગુણ નિધિ જેના લક્ષમાં આવ્યો એનું વારંવાર એ બાજુના આવિર્ભાવનો ઉપયોગ જાય છે. હું આવો છું કેમ વારંવાર જાય છે? એની પ્રવૃત્તિ વિરુદ્ધ છે. પ્રવૃત્તિ મનુષ્યોચિત કરે છે, પાણી પીએ છે, ઠંડક પડે છે, ઉષ્ણતા થઈ છે ગળામાં, ભૂખ લાગી છે, ઉષ્ણતા જઠરાગ્નિ છે, ઠંડક થાય છે, બધી પ્રવૃત્તિ છે એ વિરુદ્ધ છે. પરિણામની પ્રવૃત્તિ એના આત્માને અનુકૂળ નથી, તો એને આત્મા જે જોયો છે એનું શું? આત્મા લક્ષમાં આવ્યો છે એનું શું? કે એકદમ એને એનો લક્ષ ફરે છે, હું તો પ્રત્યક્ષ આવો છું ને, હું પ્રત્યક્ષ આવો છું ને, એમ વારંવાર ત્યાં પણ પ્રત્યક્ષતા વધારી વધારીને જ સ્વસંવેદન સુધી પહોંચે છે. જે વિધિએ એ સ્વસંવેદન સુધી પહોંચે છે એ જ વિધિએ એ સ્વસંવેદનને વધારે છે, બસ એમ કહેવું છે, બીજી રીતે વાત નથી. અહીંયા તો બહુ સરસ વિષય લીધો છે કે કેવી રીતે પ્રતીતિ કરે છે, આ બહુ એકદમ પ્રયોગનો વિષય લીધો છે કે કેવી રીતે એ પ્રતીતિ કરે છે, અથવા કેવી રીતે એ પ્રતીતિમાં પ્રત્યક્ષ કરીને એ સ્વસંવેદન સુધી આવે છે, સ્વસંવેદનને વધારે છે. ત્યાં પણ વિકલ્પાત્મક ઉપયોગમાંથી નિર્વિકલ્પ થાય છે ને જ્ઞાની પણ મોક્ષ માર્ગમાં, તો એનું લક્ષ્ય આ રીતે જાય છે કે મારા દર્શન જ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઉઠે છે. શું કહે છે? વચમાં ઇન્દ્રિયનું સાધન છે, અહીંયા આવે જુઓ. જે દર્શન જ્ઞાન શક્તિ વિદ્યમાન છે, મોજૂદ છે, એવી શક્તિનો પ્રકાશ ઉઠે છે અંદરમાં, જેને બંધ કરી શકાતો નથી, કરી દો બંધ, દર્શન જ્ઞાનને બંધ કરી દો, થશે તો ક્યાંથી થાય છે? કે મારા ક્ષેત્રમાંથી ઉઠે છે, મારા પ્રદેશમાંથી ઉઠે છે. આ વિચારનો વિષય છે કે જોવાનો વિષય છે? જોવાનો વિષય છે, અવલોકનનો વિષય છે. આમ વિચાર માત્રથી ન વિચારે પણ અવલોકનથી જોવે એમ કેવું છે, એનું નામ પ્રયોગ છે. વિચાર અને પ્રયોગ વચ્ચેનું આ અંતર છે કે મારા દર્શન જ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઉઠે છે. સીધો એના સ્વક્ષેત્રમાંથી ઉઠતો જે દર્શન જ્ઞાનનો પર્યાય છે, પ્રકાશ છે, એના ઉપર ઉપયોગને લઈ જાય છે. સ્વરૂપનું ચિંતન મનન કરવું એક વાત છે, ને આ સીધું અવલોકન કરવું એ બીજી વાત છે. એટલે સુગાનીજીએ કહ્યું કે પણ વિચાર કરે તું ક્યાં કરેગા એમ કહી દીધું. એનો અર્થ શું છે કે વિચારથી તું થાકી જઈશ, જો તું એકલો વિચારમાં જ રહીશ, ભલે શુદ્ધાત્માના વિચાર કરતો હોય, પરમાત્મ સ્વરૂપના વિચાર કરતો હોય, પણ એમાંય તને વિકલ્પમાં થાક લાગશે, એમાં તારો રસ છે એ ઠંડો પડી જશે, રસ વધશે નહીં એની અંદર, કેમ કે એ આખરમાં રાગ છે ને રાગ છે, વિભાવ છે ને વિભાવ છે, તારો સ્વભાવ નથી, એટલે એમાં તો થાકી જશે. જે પ્રત્યક્ષતા પ્રત્યક્ષપણે જે અવલોકન કરવું છે એમાં તો રસની આત્મરસનું વૃદ્ધિગતપણ થશે, એમાં ચિદ પરિણતિ છે, એમાં ચૈતન્ય રસ આત્મરસ ઉત્પન્ન થશે, એ રસ ઉત્પન્ન થવાનો આ વિધિ છે. પ્રત્યક્ષતા થાય એટલે રસ વધે. પ્રત્યક્ષતા થાય, પ્રત્યક્ષ ચીજ હોય જ્ઞાનના પરિણામ સામે, ત્યારે જ્ઞાન ઉપર એની બહુ અસર રહે છે. જેમ કે પ્રત્યક્ષ પરોક્ષનો દ્રષ્ટાંત લઈએ કે એક માણસે છાપામાં વાંચ્યું કે ફલાણાનું ખૂન થયું અને ફોટો અંદર હોય ખૂન થયેલા માણસમાં, લોહીનું ખાબોચિયું બધું દેખાતું હોય ફોટામાં, અને એ જ માણસને ખૂન થયું હોય ત્યારે જોયો હોય તો એને ત્યાં પોતાની હાજરી હોય ને, બે વસ્તુ જ્ઞાનમાં તો જણાણી, વિચાર જ્ઞાનમાં તો સરખી જ જણાણી છે, પણ પ્રત્યક્ષ અને પરોક્ષનો જે ફેર છે એ એટલી બધી અસરમાં ફેર કરે છે કે જેણે નજરો નજર જોયું હોય એને એ વાત ભૂલી શકતા નથી. ભૂલી શકતા નથી એમ નહીં, ભાઈને એક્સિડન્ટની એક વાત કરું, જેણે એમને પાટા ઉપરથી ઉપાડીને પેઠો ઉપર મૂક્યા, એને કોઈ પૂછ્યું ભાઈ તમે ક્યાંથી લીધા હતા, કે મને યાદ નહીં કરાવતા, મને તમે એ વાત નહીં પૂછતા તમે મને, એ માણસને આ જે એક્સિડન્ટ થયો એની જોયાની અસર એટલી બધી હતી, પછી એક્સિડન્ટ નહોતો જોયો પડેલા જોયાની એની અસર એટલી બધી હતી કે એ વાતનું એ સ્મરણ કરે તો એને બેચેની થઈ જાય. શરીર ઉપર દેહ ઉપર જીવનું મમત્વ છે ને, દેહ તે હું, એવી કેવી ગાઢ પ્રતીતિ છે કે દેહનું એક અંગ કપાણું એ પ્રત્યક્ષ જોયું, એ જોવા જ નું એને ઇનકાર છે, તમારે જોવું નથી, છતાં જોવાઈ ગયું તો એના સ્મરણનો એને ઇનકાર છે, તમારે સ્મરણ કરવું નથી, મને સ્મરણ કરાવશો નહીં, આ એને પ્રત્યક્ષતાની અસર છે. એ સાધારણ વાત છે. આત્મા તો અદભુત થી અદભુત ગુણ નિધિ ચૈતન્ય નિધિ છે, એની પ્રત્યક્ષતાની અસર જબરદસ્ત છે, એટલી જબરદસ્ત છે કે એ અસરમાં આવેલો જીવ સ્વસંવેદનને વધારતો જાય છે, સ્વસંવેદનને પામે છે, વધારતો જાય છે અને પૂર્ણ શુદ્ધ સિદ્ધ પરમાત્મા એ થઈ જાય છે અવસ્થા એ કરીને, એવી અસર છે, મૂળમાં એવી અસર છે. એને ભગવાને શાસ્ત્રમાં સંસ્કાર કયા છે, એ અસરને સંસ્કાર કયા છે. જાણે અજાણે સત્ય સ્વરૂપને સાંભળતા જે જ્ઞાનીઓની વાણીમાં એ પ્રત્યક્ષ વર્થ પ્રગટ થાય છે, કેમ કે જ્ઞાનમાં પ્રગટ છે ને, એમાં એનો જે રણકાર છે એના ઉપરથી કોઈને પોતાના જ્ઞાનમાં એ સંસ્કાર ઝીલાઈ જાય છે, એનો બેડો પાર થઈ જાય, એટલી તો એ સંસ્કારમાં તાકાત છે એમ લીધું. શ્રીમદજીએ તો બહુ જોર આપ્યું છે સંસ્કાર ઉપર, સ્વાધ્યાયનો પણ હેતુ એટલા માટે લીધો છે કે સ્વાધ્યાયમાં સત સ્વરૂપ સત્યની આત્માની વાત છે, પરમાત્માની વાત સ્વાધ્યાયમાં ચાલતી હોય છે, એમાં કોઈ જીવને સંસ્કાર પડે, કેમ કે સત્શાસ્ત્ર છે, જ્ઞાનીઓના આચાર્યોના શાસ્ત્રો નિમિત્ત હોય છે, પ્રત્યક્ષ જ્ઞાની તો ક્યાંક મળે અને ક્યારેક મળે, એ કઈ 24 કલાક સંભળાવવા કે બોલવા નવરા નથી, આ તો સત્શાસ્ત્ર છે એ તો નિત્ય બોધક છે. એટલે જ્યારે પણ એ સ્વાધ્યાય કરે સમૂહમાં કે એટલો, ત્યારે એને એ વસ્તુ મોજૂદ છે, એમાંથી જો એને સંસ્કાર પીડ્યો. શ્રીમદજી તો ત્યાં સુધી કહે છે કે સમ્યક દર્શન થયેલો જીવ ભલે એક વાર કદાચિત મિથ્યાત્મા આવે, પણ પાછળ એ સંગીત દર્શનમાં આવશે એનું કારણ એને સંસ્કાર પીડા છે. ગમે એવો જોયો હોય તો એ ભૂલી જાય, કદાચ આ ભાવ સુધી ન ભૂલે તો બીજા ભાવે તો સાવ ભૂલી જાય. પણ સંસ્કાર પીડા હોય એ કોઈ ભાવમાં જતા નથી. આટલી બધી પ્રત્યક્ષતાની અસર છે કે જેને એક વાર સંસ્કાર પડી ગયા એને એ સંસ્કાર સાદી અનંતકાળ રહે છે. સંસ્કાર રૂપે તો રહેવાનો પ્રશ્ન નથી, પણ એ સંસ્કારનું બીજ ફાલી ફૂલીને આગામી કાળમાં એ સુસિદ્ધ પદ સુધી પહોંચાડે
છે.
આ સ્થિતિ થાય છે. આટલી બધી કિંમત એક સંસ્કારની છે, બીજ છે એનું, એટલી બધી કિંમત છે. ઘણી છે મહત્તા એની. એટલા માટે ગુરુદેવને કોઈ પૂછેલું કે આપ અનેક વર્ષોથી અહીંયા સત્શાસ્ત્ર વાંચો છો, પૂછનારા તો એમ કે ને ઉપદેશ આપો છો, એમ જ કે ને કેટલા સંગીત દ્રષ્ટિ થયા એને ટકાવારી ગણવી હશે. ભાઈ ભલે સમ્યક દ્રષ્ટિ કોક થયા હોય, સમ્યક દ્રષ્ટિ કોક થયા હોય, પણ સંસ્કાર લઈને ઘણા જાશે. ઠીક, એ પણ બીજા જીવને સંસ્કાર પડે છે, પડવાના છે એવું એમના નિર્મળ સ્વરૂપ જ્ઞાનમાં આવી જાય
છે.
આવી વાત છે, બહુ સ્પષ્ટ વાત છે. એટલે અહીંયા એમ કહે છે કે માત્ર વિચારની મર્યાદામાં આ વિષયને ન રાખવો. જ્યાં પોતાના દર્શન જ્ઞાનના પ્રકાશને અવલોકનમાં લેવો છે ત્યાં એને વિચારની મર્યાદાથી આગળ વધીને એક પગલું આગળ આવીને એને અવલોકનમાં લેવું કે અરે મારા ક્ષેત્રમાં સર્વક્ષેત્રથી દર્શન જ્ઞાનનો પ્રકાશ તો ઉઠે છે. જે ગુણનું પરિણમન છે એ તો આખા ચૈતન પિંડમાં છે. એટલો પિંડ છે ચૈતન પિંડ રૂપી, એમાં ગુણનું પરિણમન છે. કોઈ પ્રદેશ એમાં ખાલી નથી. કોઈ પ્રદેશ ખાલી નથી એમ નહીં, કોઈ પ્રદેશનો અંશ પણ ખાલી નથી. જો કે પ્રદેશ જ નિરંશ છે. હમણાં થોડી કાટકોપરમાં ચર્ચા ચાલી પ્રદેશની, દ્રવ્યના પ્રદેશને પર્યાયના પ્રદેશ, વિકારના પ્રદેશને જ્ઞાનના પ્રદેશ. ત્યાં તો એજન્ડા ઉપર જ્ઞાન ને રાગના ભેદ જ્ઞાનનો વિષય હતો સમર અધિકારનો. જયચંદજી એ વાત લખી છે કે રાગના પ્રદેશ ભિન્ન છે અને જ્ઞાનના પ્રદેશ આત્માના પ્રદેશ ભિન્ન છે. ત્યારે શું સમજવું અહીંયા? આ પ્રદેશ ભિન્નતાનો જે પ્રશ્ન છે, વિષય છે, આપણે ત્યાં થોડો વિવાદગ્રસ્ત થયો છે. તો એનું સ્પષ્ટીકરણ તો હવે ત્યાં શાસ્ત્રમાં જ વિષય આવ્યો એટલે કરવું રહ્યું. હું કહ્યું કે આગમનો વિષય છે કે અધ્યાત્મ, આ નક્કી કરવું પહેલા.
બરાબર,
કે અહીંયા સંવર અધિકાર હોવાથી અધ્યાત્મનો વિષય ચાલે છે. તો અધ્યાત્મમાં ભાવની પ્રધાનતા છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની પ્રધાનતા છે? ભાવની પ્રધાનતા. તો અહીંયા રાગ ભાવ અને આત્મભાવ એમ બે ભાવની ભિન્નતા લે. જ્યાં આગમનો વિષય ચાલે, દ્રવ્યાનુયોગનો વિષય ચાલે, ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો વિષય ચાલે. તો ત્યાં ક્ષેત્રમાં ક્ષેત્રની વાત ચાલે. હવે આગમથી આ વિષય જો લેવા જાઓ દ્રવ્યાનુયોગથી, તો ગ્રહિત મિથ્યાત્વનો પ્રસંગ આવશે. કેમ ગ્રહિત મિથ્યાત્વનો પ્રસંગ આવશે? કે એ કોઈ પણ ગુણ વિકારપણે કે અવિકારપણે નિરંતર જે પરિણમી જ રહ્યો છે, સર્વ ગુણો પરિણમી રહ્યા છે. એમાં અહીંયા ચારિત્ર ગુણ રાગપણે પરિણમી રહ્યો છે. તો એ ચારિત્ર શક્તિમાં જે રાગપણે વિકૃતિ અથવા વિકારની ઉત્પત્તિ છે, એક પ્રદેશમાં છે કે સર્વ પ્રદેશમાં છે? તે સર્વ પ્રદેશમાં છે, કેમ કે ગુણ તો સર્વ પ્રદેશ છે. હવે કોઈ એમ કે પ્રદેશ અંશમાં છે, તો પ્રદેશ અંશમાં છે તો પ્રદેશ પોતે નિરંશ છે એનું શું કરશો? જો આગમની વિવિક્ષાથી જુઓ તો પ્રદેશ તેને કહીએ કે જેની કલ્પનામાં પણ બીજો અંશ ન કરી શકાય એને પ્રદેશ કહેવાય. ફિઝિકલી તો ન કરી શકાય
બરાબર,
પણ જેની ભેદ કલ્પના ન થઈ શકે, ક્ષેત્ર અપેક્ષાએ જેનો ભેદ કલ્પી ન શકાય એવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જગ્યાને પ્રદેશ કહેવામાં, ક્ષેત્રફળને એક પ્રદેશ કયો છે, નાનામાં નાનો ભાગ, કે એનાથી નાનો ભાગ કલ્પનામાં પણ ન થાય, અમથો તો ન થાય પણ કલ્પનામાં પણ ન
થાય.
પ્રદેશ પોતે નિરંશ છે એમાં તમે અંશ કલ્પના કેવી રીતે કરી, તો આગમથી તમારે સમજણ ખોટી પડશે. અહિયાં આગમની વિવિક્ષા નથી પણ અધ્યાત્મની વિવિક્ષા છે. અને આ રીતે કોઈ પણ બોલને તમે આગમ અધ્યાત્મની શૈલીથી જો વિચારો તો ક્યાંય તમને પરસ્પર વિરોધ નહીં આવે, અને નહીતર અનેક જગ્યાએ, આ એક જગ્યાએ નહીં પણ એવા સેંકડો બોલ છે સત્શાસ્ત્રોમાં કે તમને એનો વિરોધ આવ્યા વિના રહેશે નહીં. જીવની પકડ ઘણી છે રાગ ઉપર અને પર્યાય ઉપર. પકડ થી છૂટવાનો નિયમ એવો છે કે જેટલી પકડ મજબૂત એટલો છૂટવા માટેનો આંચકો મારવો મજબૂત જોરથી, તો પકડથી છૂટે. નાના છોકરાએ હાથ પકડ્યો એને છોડાવવો હોય તો રમત માત્રમાં છોડાવે, પણ કોઈ પહેલવાને પકડ્યો હોય તો એટલું જોર હોય તો છૂટે, નહીતર ન છૂટે. એમ આ જીવ રાગની પકડમાં અને પર્યાયના આશ્રયમાં, પર્યાય બુદ્ધિની પકડમાં અનાદિથી એના સંસ્કાર લઈને ઊભો છે. ઘણા ગાઢ અને દ્રઢ સંસ્કાર છે, એમાંથી છૂટવા માટે એને ભાવમાં આંચકો મારવો જરૂરી છે.
બરાબર.
જગતમાં પણ કહેવત છે કે મોતને બાજે તો તાવ આવે. સરળ માણસ પાસે સમજવા જાય તો એમ કે ભાઈ જો મારા આટલા લેણા છે, વ્યાજ આટલું થાય, પણ વ્યાજ ન દો તો વાંધો નહીં, તમારી પરિસ્થિતિ જોઈને વ્યાજ હું છોડી દઉં છું, પણ આટલા મારા લેણા છે અને તમે આપો. સામો માણસ સરળતાથી કે ભાઈ પૂરા નહીં પણ આટલા અધૂરા આપી શકું છું, બહુ સારું. પણ એક માણસ એવો હોય કે છતાં પૈસે ન દેતો હોય એવી વૃત્તિ હોય તો એને એમ કહેવું પડે કે આટલું વ્યાજ, આટલું મુદ્દલ છે, આટલું વ્યાજ થાય, અને ચક્રવર્તી વ્યાજ ગણું તો આટલું થાય, અને તમારે બધા પૈસા મને ચક્રવર્તી વ્યાજ છે કે ન્યાયની દ્રષ્ટિએ તો આપવા જોઈએ, આપવા જ પડશે. એમ કે મોતને બાજુ તો તાવ આવેલો, કે વ્યાજ નહીં દઉં મુદ્દલ દો, ઓલો તો પહેલેથી સમજેલો છે વ્યાજ ન આપે તો કાંઈ નહીં, મુદ્દલ તો ઘર ભેગા કરો. એમ સામે પકડ વાળું કેટલું છે એના પ્રમાણમાં જ એનો વ્યવહાર થાય, તો જ કાર્યસિદ્ધિ થાય, ને નહીતર કાર્યસિદ્ધિ ન થાય એ એક પ્રેક્ટિકલ પરિસ્થિતિ છે. તો અહીંયા પણ અનાદિના રાગ બુદ્ધિથી અને પર્યાય બુદ્ધિથી છૂટવા માટે આંચકો ભાવમાં લેવાનો છે. અધ્યાત્મમાં આત્માનો આધાર લેવાની વાત છે, પણ આત્માનો આધાર લેવો અને આત્માનો આધાર જોરથી લેવો એ બે વચ્ચે કંઈ ફરક છે કે નહીં? જોરથી લેવાની વાત છે. એ જોરથી લેવા માટે આવી ભાષા પ્રયોગ થાય. ભાષા પ્રયોગ થાય ત્યારે જ્ઞાન તો જેમ છે એમ જાણે છે, પણ અંદરમાં ભાવની અંદર વિશેષ આવિર્ભાવ કરવાનો ત્યાં પ્રયોગ ચાલે છે, ભાષા કરનારને અથવા સાંભળનારને. એટલે એવા વચનો પણ સત્શાસ્ત્રની અંદર ક્રિયાપી ધરાવે છે, એમ સમજવું ત્યાં સીધી સાદી સમજાય એવી વાત છે. અને સુગાનીજીના કથનો બહુ આવા એવા છે, તો એમણે પણ કુદરતી એક જગ્યાએ ખુલાસો કર્યો છે, વાત આવી ગઈ છે, નહીતર તો છે વસ્તુ સ્થિતિ છે. कि द्रव्य पर्याय नहीं है ऐसा कौन कहता है? द्रव्य पर्याय है लेकिन पर्याय अंश में द्रव्य नहीं है, द्रव्य अंश में त्रिकाली में पर्याय अंश नहीं है, पर्याय अंश में त्रिकाली नहीं है, ऐसा बताने हेतु मौत का बाजा ताल से छूटता है पोते बात लिखी से क्या तो मौत ने बाजवानी बात छे तो ताव थी पते नहीं तर ताव थी पते नहीं एम समझी ने आवाज भाव थी भिन्नता करवानी लीधी छे पूजीबेन श्री तो आनो खुलासो भाव भिन्नता नो अनेक जगह कयो छे पण ए खुलासो गुरुदेवे पण चर्चा मां कर्यो छे एक ज्ञान गोष्ठी करीने वॉल्यूम जयपुर थी बहार पड्यू छे टोलर में स्मारक भवन ज्ञान गोष्ठी एमां एक प्रश्न उठायो छे प्रदेश भिन्नतानो एनो उत्तर गुरुदेवे आप्यो छे एमां एक उत्तर में त्रण जग्याए भाव भिन्नता नी अहींया वात छे एवुं स्पष्टीकरण आप्युं छे ए भाई भाई हूँ क्षे काढीने बतायुं અહીંયા ગુરુદેવે પોતે પણ ભાવ ભિન્નતાની વાત કરી છે અને ઉત્તર દેતી વખતે એક પેરેગ્રાફમાં ઉત્તર દીધો છે એમાં ત્રણ જગ્યાએ ભાવ ભિન્નતાનો શબ્દ પ્રયોગ છે. ભાવ ભિન્નતાની વાત બરાબર બેસે છે, ભાવ ભિન્નતાનો ખુલાસો બરાબર આવે છે આની અંદર. એમાં સ્પષ્ટ એ પાછું એવું નથી કે બીજા કોઈએ પ્રગટ કરેલી છે, ત્યાંથી જ પ્રગટ થયેલું છે. એટલે પણ એમાં કઈ શંકા રાખવાનો પ્રશ્ન રહેતો નથી. વિશેષ તો વિસ્તારથી તો આવતીકાલે શું 2 મિનિટ છે. અહીંયા એટલી વાત લેવી છે કે જ્યારે જ્ઞાન અને દર્શનનો પ્રકાશ પ્રગટ થાય છે ત્યારે એનું પ્રગટપણું થાય છે એવી પણ એક વાત છે. જ્ઞાન દર્શનનું પ્રગટપણું થાય છે અને જ્ઞાન અને દર્શનમાં વેદનનો ધર્મ હોવાથી વેદન પણ પ્રગટ થાય છે. જ્ઞાન અને દર્શનમાં જ્ઞાન દર્શનનું વેદન પણ રહેલું છે અને સ્વ પરને જાણવાનો પ્રકાશ પણ રહેલો છે. બંને વાત રહેલી છે. એ બંને એને પોતાના ભાવની અંદર જે પ્રગટ છે અને અનુભવ ગોચર છે અને ઉપયોગ મૂકે અવલોકન કરે તો એનું સ્વરૂપ સારી રીતે સુનિશ્ચિત થાય છે તેથી તે સાકાર છે. કેવા છે? પ્રગટ છે, સાકાર છે અને અનુભવ ગોચર છે. એવા જે જ્ઞાન દર્શનના પ્રકાશને અવલોકનમાં એવી રીતે લેવો કે આ ક્યાંથી ઉઠે છે? છે તો એક સમયનો પર્યાય પણ આવે છે ક્યાંથી? કે એને ઉત્પન્ન થવાને આધારભૂત કોઈ ભૂમિ છે, કોઈ ક્ષેત્ર છે અને એ છે ચૈતન્ય સ્વરૂપી આત્મા. આત્માના એ પ્રદેશ છે. એમ પર્યાય ઉપરથી સીધો વસ્તુ ઉપર આવવાનો એ વિષય છે. પ્રદેશ લઈને સીધી વસ્તુ ઉપર આવવાનું છે, માત્ર પર્યાયને ગ્રહણ કરવી
નહીં. ભગવાન